शंखगदायुधम अने चतुर्भुज शंख चक्र गदा पद्म એનું કથામાં જ્યાં વર્ણન થાય એ વર્ણનનું સ્વરૂપ બરાબર એક ચિત્તથી સાંભળીને એનું મનન કરે. નારદજી કે સમય એનું મનન કર્યું છે. જયારે પ્રાણોત્ક્રમણ થવાનો સમય, જયારે પ્રાણ નીકળવાનો આવ્યો, ઝાડના નીચે હું બેઠો, મેં એ લીલાઓનું સ્મરણ કર્યું, એ ભગવાન ચતુર્ભુજના દર્શન, હૃદયમાં સાક્ષાત્કાર. નિર્ભયતા, નિસંદેહ તથાથી હૃદયની અંદર સાક્ષાત્કાર. એ ચોથી વાત એક છે, સર્વમાં ભગવત દર્શન. ઈશ્વર સર્વભૂતાના હૃદય શેર્જુન તિષ્ઠતી, ભગવાન જાતે કે છે હું પ્રાણી માત્રના હૃદયની અંદર હું રહેલો છું, પણ એ પ્રાણી માત્રના સર્વના હૃદયની અંદર પરમાત્મા રહેલો છે એ પ્રતીતિ ક્યારે થાય? કથાથી થાય, અને હૃદયમાં સાક્ષાત્કાર થયો ત્યારે સર્વમાં ભગવત દર્શન થાય. જે ભગવાન મારા હૃદયમાં છે, જે મારા હૃદયમાં સ્વરૂપના હું દર્શન કરું છું, એ જ ભગવાન મારી સામે સામામાં દેખાય. અને જેનું આપણે ત્યાં આખી મેં કહ્યું ને કે બાપજી એવી બાબતો બતાવી છે કે જે મંડલેશ્વરો મહિના મહિના સુધીને પ્રવચનો કરે અને પ્રવચનના અંતમાં જે વસ્તુ કહે તે એક જ ક્ષણની અંદર બાપજી પરસ્પર દેવો ભવો. હવે એને માટે તો મહિનો એક મંડલેશ્વર પ્રવચન આપે તો ચાલે, પરસ્પર દેવો ભવો. ને છેવટે કે હું ઉપસંહારમાં કે ભગવાન સર્વના હૃદયમાં રહેલો છે, બસ આટલી જ વાત. આખો મહિનો પ્રવચન કરે, જયારે સમાપ્તિ અચ્યુતમ કે ઈશ્વર સમાપ્તિ કરવાની આવે ત્યારે સર્વાળે એક જ વાત, પરસ્પર દેવો ભવ આવે, સર્વમાં ભગવાન જુઓ. અને આટલા વખતે મહિનો મંડલેશ્વર પ્રવચન આપે. આવા આવી આવી ઝીણી ઝીણી કે મોટી બાબતો પણ એ નાના સૂત્રમાં આવી દીધેલી છે. લીલામૃતમાં એવી ઘણી બાબતો છે કે જે આપણે વિચાર કરીએ તો આપણને સહેજ આપણા હાથમાં આવી જાય. સર્વમાં ભગવત દર્શન કરાવનાર છે કથા. અને પછી પાંચમો લાભ એક છે, પરમ પ્રેમ. બસ મુદ્દાની વાત આ છે. કથાથી મોટામાં મોટો લાભ છે પરમ પ્રેમ. નિર્ભયતા, નિસંદેહ, હૃદયમાં સાક્ષાત્કાર, સર્વમાં ભગવત દર્શન, અને પછી પરમ પ્રેમ. બધા જ મહારાજ કથાના મુખ્ય રહસ્ય એક જ, કોની સાથે શત્રુતા કરે કહો, એનો એનો શત્રુ કોણ? સુની ચૈવ શ્રવા કે છે પંડિતા સમદર્શિના, જ્યાં જીવે ત્યાં ભગવાન ગાય ને કૂતરું બન્યું સરખું દેખાય. જે ભગવાન ગાયમાં છે એ જ ભગવાન કૂતરામાં જોઈને દેખાતો હોય તો લાકડી મારે જ દીન પછી પછી લાકડી નહીં મારે, કારણ કે ભગવાન ક્યાં છે? એની સાથે જે જે ભાવ એ ગાયની ઉપર કરશે તો જ ભાવ એ કૂતરા હાથે ઉપર કરશે. ભગવાન એની અંદર દર્શન થશે. પરમ પ્રેમ, સર્વની સાથે પ્રેમ કરશે. અને આ પાંચ લાભને આપવા વાળી કથા ચાલે છે કઈ ગિરનાર પર. આ પાંચ પ્રકારના લાભ સાંભળનારને થાય છે એવી એવી જે કથા અલગ ભગવાન નિરંજનને ગિરનાર પર બેસાડેલો છે, ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા માટે આવ્યો છે. એ નિરંજનનો એક જ પ્રશ્ન છે કે આ શરીર છૂટે પણ ક્યારે? કે ભગવાનના દર્શન થયા પછી, તો જ આ દુર્લભો માનુષો દેહા ઠીક છે. અને એને માટે આવી ગયો છે, એને બેસાડ્યો છે. ઈશ્વરનો સાક્ષાત્કાર ક્યારે થાય છે, ભગવાનના દર્શન ક્યારે થાય છે? એ ગુરુલીલા સાંભળવાથી. દર્શન જ્યાં સુધીને પોતાના ગુરુની લીલા સાંભળવામાં નહીં આવી હોય, સાંભળી નથી જેણે, એ જીવાત્માને સ્વપ્નમાં ભ્રાંતિમાં પણ ઈશ્વરનો સાક્ષાત્કાર નહીં થાય. આ બધા જ વેદો, ચાર વેદ, 18 પુરાણનો નિચોડ, અને જો આ બધું રહસ્ય ન હોય તો અલગ ભગવાન જાતે ગુરુલીલા ન કરે અને દર્શન બતાવી દે. નિરંજન બાળકની એટલી બધી તમન્ના છે કે સર્વસ્વ છોડીને આવી ગયો છે, અને એ તમન્ના જોતા જ એને સાક્ષાત્કાર ન કરાવી દે, દર્શન ના આપી દે, નથી આપતા. પણ એ આવ્યો છે ભગવાનના દર્શન કરવા છે તો ગુરુલીલા સાંભળ. ગુરુલીલા તો સાંભળીશ, પંતમાં તને દર્શન થશે. એટલે ભગવાનના દર્શન માટે આવેલો છે, અને એને આ ભગવાનની લીલાઓ સંભળાવતા નિરંજનને કહે છે, નિરંજન મેં તને મોટા ભાઈને નાના ભાઈની કથા કહી, અલર્કનું આખું ચરિત્ર જો જોઈએ તો આખા ચરિત્રના નિચોડમાં, રહસ્યમાં જો કઈ હોય તો આ બે ભાઈઓની કથા છે. સુબાહુ અને અલર્કની કથા છે અલર્કના ચરિત્રમાં. આપણે જો એમાંથી માખણ કાઢી લેવું તો આટલું જ નીકળ્યા છે કે મોટા ભાઈએ નાના ભાઈને આગળ લાવવામાં જે કઈ પરિશ્રમ કરવો પડતો હોય એ બધો કરીને, એને માટે જે કઈ અપમાન સહન કરવું પડતું હોય તો સહન કરીને, એને માટે જે કઈ કષ્ટ સહન કરવું પડતું હોય તો સહન કરીને પણ પોતાના નાના ભાઈને આગળ લાવવો જોઈએ. આખા અલર્કડા ચરિત્રનું રહસ્ય છે. એને માટે સુબાહુ, સુબાહુ મોટો ભાઈ છે, અલર્ક નાનો છે, આ બધું મોટા ભાઈએ સહન કર્યું છે. કેટલું બધું સહન કર્યું કહો કે જે અષ્ટાંગ યોગાભ્યાસી જન્મ થતામાં શુદ્ધોશી બુદ્ધોશી નિરંજનોશી કહીને જેને જ્ઞાન જે માં મદાસ આપે એને શું કરવા અહીંયા આવવું પડે. અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું એ સ્થિતિએ પહોંચી ગયેલો સુબાહુ, એને શા માટે આશ્રમ છોડવો પડે પોતાનો ભાઈને ખાતર. ઉષ્ટા મદાર શા ગર્ભે સ્કંદ પુરાણ કાશી રાજાને આ જ વાત કહી છે કે અમે ત્રણ જણાઓની પણ ચારે જણે એક જ માનું દૂધ પીધું છે. અમે ત્રણ એક પંક્તિમાં છે, એક જ લાઈનમાં વિક્રાંત ઊંઘ ને શત્રુમર્દન અમારી સામે આવી ગયો છે. એ બરાબર અમારાથી વિરુદ્ધ પંક્તિમાં છે. એક માનું દૂધ પીધા પછી વિરુદ્ધ પંક્તિમાં આવે એ બરાબર નહીં, અમારી લાઈનમાં આવી ગયું. યોગી અને પોતાના નાના ભાઈને એને પોતાની લાઈનમાં બેસાડવા માટે શું કરવું પડ્યું એ અલગ ભગવાન નિરંજનને. અને એટલા માટે તો અવધૂતજીને શબ્દ વાપરવો પડ્યો. અલર્કને જ્ઞાન આપ્યા પછી અવધૂતજીને લખવું પડ્યું, જામલ બંધુ સુબાહુને, બંધુ શબ્દ લખવો પડ્યો. કહો બાકી ભાઈ લખો તો કઈ કોઈ આપણાથી તો ગતિ જ નથી, અંદર પ્રવેશ જ નથી. જે લખો તે જ વાંચત, ભાઈ લખો તો આપણે તો ભાઈ પારાયણમાં વાંચત, ને બંધુ લખ્યું તો બંધુ વાંચી, પણ નથી વાપર્યો શબ્દ, ભાઈ શબ્દ વાપરો નથી, બંધુ શબ્દ વાપરો. રામાયણમાં પણ એવી એમ ભાષાની એ છે. તુલસીદાસજી મહારાજે એક સુંદર શબ્દ પ્રયોગ કર્યો છે, આવો જેવો અવધૂતજી લીલામતમાં બંધુ શબ્દ વાપરો તેવો વશિષ્ઠ મહારાજે દશરથ રાજાને આવો જ એક શબ્દ વાપર્યો છે. કઈ જગાએ કૃતાંત સદૂતી જરા કર્ણ મૂલે અધ્યાત્મ રામાયણ, એક કાન આગળ સફેદ વાસ સફેદ જોયો અને વિચાર થયો કે આ મને આ વૃદ્ધાવસ્થાનું સૂચન છે, આ મારા ગાદી પ્રતિ ઉઠી જવું જોઈએ અને રામને યુવરાજપદ આપી દેવું જોઈએ. રામ શબવિધિદાયક બધી રીતે હોશિયાર છે અને એ વિચાર જયારે આવ્યો ને આવતામાં તરત જ સીધા આવી ગયા વશિષ્ઠ મહારાજના આશ્રમમાં, ચરણોમાં પ્રણામ કર્યા અને પ્રણામ કર્યા પછી પોતાની જે હૃદયનો ભાવ જે વિચાર વશિષ્ઠ મહારાજને કહ્યો કે મહારાજ આવે રામ શબવિધિદાયક બધી રીતે હોશિયાર છે અને યુવરાજ પદ આપી દેવું છે, આપી દો. વશિષ્ઠ મહારાજ શું કરવાના છે? વશિષ્ઠ મહારાજ ના શું કરવા પાડે? આપી દો. તો દશરથે પૂછ્યું કે એને માટે શું કરવું પડે? શિશુ સાહિત્ય યુવરાજ પદ આપવામાં શિશુ સાહિત્ય જોઈએ ત્યાં તુલસીદાસજી મહારાજ લખે છે, હા આંદા હું સકલ આંદા હું સકલ સુતીરથ પાણી જળની, આના હું સકલ સુતીરથ પાણી શબ્દ વાપરો છો. પાણી બધા તીર્થોના પાણી લાવવાના બસ, પણ જળ શબ્દનો પ્રયોગ કર્યો નથી. પાણીને જળમાં તફાવત છે, જેમ ભયને બંધુમાં તફાવત છે તો પાણીને જળ બંધુમાં તફાવત છે. જળ જળ શબ્દ એ શેને માટે ક્યારે વપરાય છે? આત્મક ધોવામાં નાવામાં. જરા પાણી કાઢજો, જરા પાણી લાવજો, આત્મક ધોવા છે. કેમ? આત્મક ધોવા છે. આત્મક ધોવાના કાર્યમાં એ પાણી શબ્દ આપણે વાપરીએ છીએ અને પૂજા કરવા માટે બેઠા ત્યારે અભિષેક કરવા તો જરા અભિષેકનું તીર્થ લાવજો, અભિષેકનું જળ લાવજો. જ્યાં અભિષેક છે ત્યાં જળ છે, જ્યાં આત્મક ધોવાનું છે ત્યાં પાણી શબ્દ અલ્પો છે. શબ્દ વસ્તુ એક જ છે, પાણી અને જળ એ બંનેનો અર્થ એક જ છે, ભાષાની આ તો રમત છે. એટલે એને સમાધિ ભાષા કહેવામાં આવે છે. રામાયણ ભાગવત અને લીલામૃત એ સમાધિ ભાષાના ગ્રંથો છે. બંધુ કહો કે ભાઈ કહો, પણ એ આમ ભાવે કે ને, પણ એમ અર્થ કરવા જાય તો બંધુ શબ્દ ઊંચો છે, ભાઈ શબ્દ નીચો છે. ભાઈને લાગણી નહીં થવાની, ભાઈને લાગણી ના થાય. ભાઈ તો તરત જ કહી દે કે અમે ચાર જણ બાપે હરકી મિનકત વેચી આપી દીધી છે, બંગલાઓ સરખા છે, સાધન સરખું, દુકાનો ચાર વેચી આપી છે, એનામાં બુદ્ધિ ના હોય ને એને બધું વેરફી નાખ્યું તેને અમે શું કરીએ? તારના ચરણાને ક્યાં સુધી ટેકો દેવાય? અમારથી પૂરું થાય એવું છે, એ જાણે કરમ જાણે. ભાઈ મદદ ના કરે, બંધુ હોય તો બંધાય, આ છોડીને આવી બંધાઈ ગયું. એટલે જ આ તફાવત છે બંધુમાં ને ભાઈમાં. ભાઈ મદદ ના કરે ભાઈ, એટલે ઉદ્ધુજી અહીંયા બંધુ શબ્દ વાપરો છે. આ ભાઈઓની કથા, ઔદ્યોગિક મોટા ભાઈઓની કથા તમા પણ લખી નાખી. અલર્ક ઠેક દત્તાત્રે ભગવાનના સહ્યાદ્રીના શિખરોમાં દીકરાને રાજ્ય સાપી આપી દીધી. બસ જે જ્ઞાન દત્તાત્રે ભગવાનની પાસેથી, અષ્ટાંગ યોગાભ્યાસ શરદય વિવરોદય મૃત્યુના ચિહ્નો પ્રણવની ઉપાસના, આ જે બધું ભગવાન દત્તાત્રેને બતાવ્યું છે, બસ એ જ ઉપાસના કરી અને અલર્કે પોતાનું આત્મકલ્યાણ કરી દીધું, મુક્તિને મેળવી લીધી. વૃત્તિ જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ નહીં, એ જ્ઞાન દત્તાશ્રમમાં ભગવાનની પાસેથી મળી ગયું. આ કથા જ્યાં નિરંજનને સંભળાવી, નિરંજને કહ્યું મહારાજ પછી આવ્યું દાસ્ય ભક્તિથી. સુવંશમાં જન્મેલો નિરંજન એક આયુ નામનો રાજા, એ પણ અયોધ્યામાં જ રાજ્ય કરે અને એ આયુ રાજાને ત્યાં એની રાણી ઇન્દુમતી, અયોધ્યાનો વૈભવ એટલે વૈભવ જ, એમાં કોઈ ફેરફાર નહીં. ઈશ્વરને ત્યાં કહો, ભગવાનને ત્યાં એક કાયદો છે, અત્યારે પણ હજુ બંધ, એના બંધારણમાં કોઈ ફેરફાર નહીં. આપણું બંધારણ ફરે એનું ફરે નહીં. અને ત્યાં એક એવું બંધારણ છે, કાયદો છે કે પ્રત્યેક માનવને સર્વ વાતે સુખી ન રાખે. એક વાત લખી છે, ઘરમાં ગીચો ઘી ભરેલો હોય બધું, તારે ઘરમાં ખાવાનું ના હોય, બે ચાર પાંચ છ છોકરા હોય બધું હોય, એ પગ મૂકવાની જગા ન રાખે, પણ હવા થઈને થાળીમાં શું ખાવું એક પ્રશ્ન. જયારે ઘરમાં કોઠીઓ ભરેલી હોય ત્યારે ઘરમાં શેર માટીની ખોટ બધું જ ભરેલું હોય તો શું કરવાનું? ભગવાન એક શેર માટી આપે તો સારું, તેની ચિંતામાં ચિંતામાં મરી જાય. જયારે એવું ના હોય, બધું ભરેલું હોય, છોકરાઓ હોય તો છોકરા દુરાચારી હોય, અરે એવું ના હોય તો શરીરમાં કોઈ વ્યાધિ થયો હોય, એ બધું ના હોય તો સ્ત્રી મગજની અસ્થિર હોય, ગાડી હોય, પણ એક વસ્તુ એવી ઉપાધિ, ઈશ્વરને ત્યાં નિયમ જ છે કે એક વસ્તુ એવી કરી આપે કે હવા થાય ને અહીંયા આગળ એના મંદિરના પગથિયાં ઘસાટ કરે, ચાલે જ નહીં. એક ને એક એક બીજા ત્રીજી રીતે ક્ષુત્ર જેવું છે કે દરરોજ એને જવું જ પડે, યાદ કરવો જ પડે. આજ દિન સુધીમાં કોઈ પણ માનવ એમ કે બસ હું શરૂઆતે સુખી છું, બન્યું. મેં કહ્યું તું ને, ત્રણ ભઠ્ઠાઓ સ્વર્ગ છે, આધિ વ્યાધિ ને ઉપાધિના, ત્રણમાં આપણો નંબર છે. એ ત્રણ ની અંદર એકમાં આપણે આવી ગયેલા, ચાહે તો આધિમાં, ચાહે તો વ્યાધિમાં, ચાહે તો ઉપાધિમાં. એમને એ માનવને પરમાત્મા ત્યાં નિયમ એક વ્યવસ્થા એવી કરી આપે કે હવા થઈ જાય, આવી જ જાય. આ આયુ રાજાને ત્યાં આ બધું જ અયોધ્યાનો વૈભવ સમૃદ્ધિ બધું ખેલું, પણ એક બાબતની એક મુસીબત કે શેર માટીની ખોટ પ્રયાની બાળકની, અને એ પ્રયાની લગ્ન થયે બે પાંચ વર્ષ થયા, એ જયારે આશા પ્રજા નથી તેને માટે સજા મંત્ર તંત્ર દોરા ધાગા ભૂવા જાગરિયા તાવીતો જે કંઈ કરવું પડતું હોય, જે કોઈ કંઈ કહે કરવા ચાલુ કરી દીધું. પ્રદક્ષિણા કરો તુલસી તો તે ખરું, પીપળાની ભાવ તો તે ખરું, ફળાનું વ્રત કરતો તે ખરું, દૂધ ને ભાર ખાજો તો તે ખરા, બસ આ એક જ વાત, બીજું કઈ. છેવટે આ બધું કરતા પણ બે પાંચ વર્ષ ગયા છતાં પણ નહીં. એટલે એક દિવસ આ રાજા ઇન્દુમતી ને રાજા બેઠેલા છે, ઇન્દુમતીએ કહ્યું સ્વામીનાથ જ્યોતિષ્યને બોલાવો ને બ્રાહ્મણ પછી તો જુઓ. એટલે તરત અયોધ્યામાંથી વિદ્વાન જ્યોતિષ્યને બોલાયા, સન્માન કર્યું, કમાટમાંથી જન્માશય કાળી મૂકી જા, મારા જુઓ આ જન્મના ગ્રહો. આજે અયોધ્યા જાણે છે કે રાજાને ત્યાં પ્રજાણ થી જાહેર વાત છે. બ્રાહ્મણો એ જન્માક્ષર બ્રાહ્મણો પાસે મૂક્યા એટલે તરત ખબર પડી કે આ જ પૂછવા માટે બોલ્યા છે, બીજું કશું પૂછવાનું છે એમ. ત્યાં બધું જ છે, રાજ્યમાં બધું છે, એક વસ્તુ નથી, શેર માટી નથી. જન્માક્ષર મૂક્યા, બ્રાહ્મણો એ જોયા, જન્મ કુંડલી જોઈ, બે જણા બેઠેલા, બંને સારા વિદ્વાન જોયું, બંનેનું મન એમ કે છે કે પ્રજાની થાય, ગ્રહો ના કે છે પ્રજા નહીં થવાના યોગો લીલામૃતમાં. લીલામૃત ને શાસ્ત્ર કેવું છે, જન્મ લગ્ન પંચમ તણા, જન્મ લગ્ન પંચમ તણા નવમ સ્થાન ના તેમ સ્વા